એકતરા ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે જ્ઞાનગોષ્ઠી, વિશ્વના શ્રેષ્ઠ વિચારો અને વિચારકોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકતરા એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે આજની આપણી જ્ઞાનગોષ્ઠીમાં. આજે આપણે એક એવા વિચારકની વાત કરવાના છીએ જેમણે એમ કહી શકાય કે તત્વજ્ઞાનની દુનિયામાં ખરેખર ઉથલપાથલ મચાવી દીધી હતી.
હા, બિલકુલ.
સોલ એરોન ક્રિપ્કે એમનું નામ કદાચ બધાએ ન સાંભળ્યું હોય, પણ એમનો પ્રભાવ
જબરદસ્ત રહ્યું છે. 1940થી 2022 સુધી અમેરિકન તત્વચિંતક અને તર્કશાસ્ત્રી.
ચોક્કસ. અને ક્રિપ્કેનું મહત્વ એટલા માટે છે કે તેઓ 20મી સદીના, ખાસ કરીને ઉત્તરાર્ધના, સૌથી પ્રભાવશાળી વિશ્લેષણાત્મક તત્વચિંતકોમાંના એક હતા. એમનું કામ મતલબ તર્કશાસ્ત્ર, ભાષાનું તત્વજ્ઞાન અને ખાસ તો તત્વમીમાંસા એટલે કે મેટાફિઝિક્સ,
હા, મેટાફિઝિક્સ,
એમાં એમણે ક્રાંતિ લાવી દીધી. અને આ વાત જ મને બહુ રસપ્રદ લાગે છે, કારણ કે જે સમયે ક્રિપ્કે આવ્યા 20મી સદીના મધ્યમાં, ત્યારે તો મોટાભાગના ફિલોસોફરો એમ જ માનતા હતા ને કે મેટાફિઝિક્સ મતલબ વાસ્તવિકતા શું છે ને એવા પ્રશ્નો, એ તો કાં તો ભાષાની રમત છે અથવા અર્થહીન છે.
બરાબર, એકદમ સાચી વાત. ત્યારે બે મુખ્ય ધારાઓ ચાલતી હતી. એક પેલી લોજિકલ પોઝિટિવિઝમ વાળી, વિયેના સર્કલ વાળા,
હા, જે કહે કે વૈજ્ઞાનિક રીતે ચકાસી ન શકાય એ નકામો.
બરાબર. અને બીજી હતી ઓર્ડિનરી લેંગ્વેજ ફિલોસોફી, વિટગનસ્ટીન, ઓસ્ટિન જેવા લોકો. એ લોકો કહેતા કે ભાઈ, આપણે સામાન્ય ભાષા બરાબર નથી વાપરતા ને, એટલે આ બધી ફિલોસોફિકલ સમસ્યાઓ ઊભી થાય છે.
એટલે બંને રીતે પેલી પરંપરાગત મેટાફિઝિક્સ, મોટા સવાલો પૂછવાની વાત, એ તો લગભગ બાજુ પર જ મુકાઈ ગઈ હતી.
હા, શંકાની નજરે જ જોવાતી હતી.
અને આવા માહોલમાં ક્રિપ્કે આવે છે અને એ પણ ફ્રેગે અને રસેલ જેવા દિગ્ગજોના વિચારોને પડકારતા, જેમણે ભાષા અને નામ વિશે જે કહ્યું હતું.
હા, એ સ્થાપિત સિદ્ધાંતોને સીડો પડકાર હતો. અને ક્વીન જેવા એમના સમકાલીનો પણ પેલી અનિવાર્યતા જેવી બાબતો માટે બહુ ઉત્સાહી નહોતા. ક્રિપ્કેનું કામ આ બધાની વિરુદ્ધ હતું એમ કહી શકાય.
આ પડકાર આપનાર વ્યક્તિ પોતે કેવા હતા? સાંભળ્યું છે કે એ બાળપણથી જ અસાધારણ હતા.
અરે, અસાધારણથી પણ વધુ. કલ્પના કરો, 6 વર્ષની ઉંમરે જાતે પ્રાચીન હિબ્રુ શીખી લીધું.
શું વાત કરો છો, 6 વર્ષે?
હા, અને 9 વર્ષની ઉંમરે શેક્સપિયરના બધા નાટકો વાંચી લીધા હતા. કિશોરાવસ્થામાં તો ગણિત અને ફિલોસોફીના અઘરા કોન્સેપ્ટ એમના માટે રમત વાત હતી.
ખરેખર માન્યમાં ના આવે એવી વાત છે. અને પેલી વાત સાચી છે કે હાઈસ્કૂલમાં હતા ત્યારે જ એમણે કોઈ મોટું પેપર પબ્લિશ કર્યું હતું.
હા, એ જ તો. માણ 17-18 વર્ષના હશે. મોડલ લોજિક પર, એટલે કે શક્યતા અને અનિવાર્યતાનું જે તર્કશાસ્ત્ર છે ને, એના પર. પેપરનું નામ હતું અ કમ્પ્લીટનેસ થિયરમ ઇન મોડલ લોજિક.
અ કમ્પ્લીટનેસ થિયરમ.
હા, અને એ પેપર આજે પણ ફાઉન્ડેશનલ ગણાય છે. એમના કામનો પાયો જ ત્યાંથી નંખાયો. આટલી નાની ઉંમરે આવું યોગદાન.
એ સમયના મોટા ફિલોસોફરોને કેવું લાગ્યું હશે કોઈ છોકરો આવીને આવું કહી જાય?
પ્રતિભા એટલી સ્પષ્ટ હતી કે અવગણવી મુશ્કેલ હતી. પછી હાર્વર્ડમાંથી ગ્રેજ્યુએટ થયા. અને એમના પરિવારની વાત કરીએ તો પિતા રબ્બી હતા. એક બૌદ્ધિક યહૂદી વાતાવરણ હતું, એટલે પેલી વિશ્લેષણાત્મક ચોકસાઈ એ કદાચ
એ વારસામાં મળી હોય,
બની શકે. પછી એમની કારકિર્દી પણ તેજસ્વી રહી. હાર્વર્ડ, રોકફેલર યુનિવર્સિટી
અને પ્રિન્સ્ટન, ખરું ને? ત્યાં લાંબો સમય રહ્યા.
હા, પ્રિન્સ્ટનમાં લગભગ 30 વર્ષ, 1968 થી 1998, અને ત્યાં બહુ નાની ઉંમરે ફૂલ પ્રોફેસર બની ગયા હતા. પછી છેલ્લે ન્યૂયોર્ક સિટી યુનિવર્સિટીના ગ્રેજ્યુએટ સેન્ટર CUNમાં હતા 2022 સુધી. પણ સૌથી મોટો બ્રેકથ્રુ કયો ગણાય?
પેલો 1970ના પ્રિન્સ્ટનના 3 લેક્ચર્સ, જે પછીથી પુસ્તક બન્યું.
બરાબર, નેમિંગ એન્ડ નેસેસિટી, નામકરણ અને અનિવાર્યતા.
અને એ પણ કહેવાય છે કે એ લેક્ચર્સ એમણે કોઈ નોટ્સ વગર આપ્યા હતા, સીધા જ.
હા, એવું કહેવાય છે. અને એ લેક્ચર્સે ખરેખર વિશ્લેષણાત્મક ફિલોસોફીની દિશા બદલી નાખી. એમને 2001માં રોલ્ફ શોક પ્રાઇઝ પણ મળ્યું એના માટે, જે ફિલોસોફી લોજિકનું નોબેલ ગણાય.
તો ચાલો એમના મુખ્ય વિચારોની વાત કરીએ. શરૂઆત પેલી મોડેલ લોજિકવાળી વાતથી કરીએ. ક્રિપ્કે સિમેન્ટિક્સ શું છે સરળ શબ્દોમાં?
ક્રિપ્કે સિમેન્ટિક્સ એમ સમજો કે શક્યતા, આવું બની શકે, અને અનિવાર્યતા આવું જ હોવું જોઈએ જેવા વિચારોને સમજવા માટે એક ફોર્મલ તાર્કિક રીત આપી. એમણે સંભવિત વિશ્વો, પોસિબલ વર્લ્ડ્સ, નો ખ્યાલ વાપર્યો.
સંભવિત વિશ્વો એટલે કાલ્પનિક દુનિયાઓ જેવી?
હા, એક રીતે. વિચારો કે એક એવી દુનિયા જ્યાં હું અને તમે અલગ હોઈએ. ઇતિહાસ અલગ હોય, પણ સોલક્રિપ કે નામ જો ત્યાં વપરાય તો એ આપણાવાળા સોલક્રિપ કે માટે જ વપરાય. આવા સંભવિત વિશ્વોના સંદર્ભમાં એમણે શક્ય અને અનિવાર્ય વિધાનોનું વિશ્લેષણ કર્યું.
સમજાયું. અને પછી આવ્યું પેલું મોટું પુસ્તક, નેમિંગ એન્ડ નેસેસિટી. એણે ભાષા વિશે શું નવું કહ્યું?
એણે સીધો પેલો જૂનો વિચાર તોડી પાડ્યો જે ફ્રેગી અને રસેલે આપેલો હતો, ડિસ્ક્રિપ્ટિવિસ્ટ થિયરી.
ડિસ્ક્રિપ્ટિવિસ્ટ એટલે નામનો અર્થ એના વર્ણન પરથી નક્કી થાય. એ જેમ કે એરિસ્ટોટલ એટલે પ્લેટોનો શિષ્ય અને એલેક્ઝાન્ડરનો ગુરુ.
બરાબર. ક્રિપ્કેએ કહ્યું, ના, નામ આ રીતે કામ નથી કરતા. નામનો સંબંધ સીધો પેલી વસ્તુ કે વ્યક્તિ સાથે હોય છે, વર્ણન દ્વારા નહીં. એ સંબંધ એક ઐતિહાસિક કારણભૂત શૃંખલાથી બંધાય છે.
કારણભૂત શૃંખલા એટલે કે?
એટલે કે કોઈક શરૂઆતમાં એક નામ આપે છે, કોઈ વસ્તુને કે બાળકને. એ નામકરણ થયું, પછી એ નામ લોકો એકબીજા પાસેથી સાંભળીને વાપરતા જાય છે, પેઢી દર પેઢી. અને એ શૃંખલા દ્વારા નામ પેલી મૂળ વસ્તુ સાથે જોડાયેલું રહે છે.
ઓ, એટલે હું આઇન્સ્ટાઇન કહું ત્યારે મારા મનમાં સાપેક્ષવાદનો સિદ્ધાંત આપનાર એવું વર્ણન હોય કે ન હોય, પણ જો મારી નામ વાપરવાની શૃંખલા છેક આઇન્સ્ટાઇન સુધી પહોંચતી હોય તો મારો મતલબ એ જ વ્યક્તિ છે.
હા, બરાબર. તમારો ઈરાદો અને એ શૃંખલા મહત્વની છે, તમારા મનમાં રહેલું વર્ણન નહીં. આ છે સંદર્ભનો કારણભૂત સિદ્ધાંત.
આમાં પેલી ભૂલોવાળી વાતનું શું? તમે પૂછ્યું તું એમ, જો કોઈ ખોટું નામ વાપરે તો શૃંખલા તૂટી જાય.
એની ટીકા થઈ છે. ક્રિપ્કેનો મુદ્દો એ હતો કે નામનો અર્થ નક્કી કરવાની મૂળભૂત રીત કારણભૂત છે, વર્ણનાત્મક નથી. ભૂલો થઈ શકે, સંદર્ભ બદલાઈ શકે, પણ સિસ્ટમનું એન્જિન વર્ણન નથી.
સમજાયું. અને આની સાથે જ પેલો બીજો ખ્યાલ આવ્યો, રિજિડ ડેઝિગ્નેટર્સ, દૃઢ નિર્દેશક.
હા, દૃઢ નિર્દેશક એટલે એવું નામ કે શબ્દ જે દરેક સંભવિત પરિસ્થિતિમાં, દરેક શક્ય દુનિયામાં એક જ વસ્તુ કે વ્યક્તિનો ઉલ્લેખ કરે.
દાખલા તરીકે?
જેમ કે સોલક્રિપ કે. આ નામ દરેક શક્ય દુનિયામાં જ્યાં એ અસ્તિત્વ ધરાવે છે એ જ વ્યક્તિ સોલક્રિપ્કે માટે વપરાશે. પણ ધારો કે હું કહું અમેરિકાના 46મા રાષ્ટ્રપતિ, તો એ દૃઢ નથી, કારણ કે કોઈ બીજી શક્ય દુનિયામાં એ કોઈ બીજી વ્યક્તિ હોઈ શકે.
બરાબર. એટલે યોગ્ય નામ, પ્રોપર નેમ્સ દૃઢ હોય છે, પણ ચોક્કસ વર્ણનો, ડેફિનેટ ડિસ્ક્રિપ્શન્સ દૃઢ નથી હોતા. આણે તો ખરેખર ફ્રેગે રસેલના આખા ભાષાના મોડલને હલાવી દીધું હશે.
ચોક્કસ. એમણે કહ્યું કે નામ એ ખાલી વર્ણનોનું ટૂંકું રૂપ નથી, એ સીધા જ વસ્તુ સાથે જોડાયેલા છે.
આ દૃઢ નિર્દેશકો પછી એમનો બીજો કયો મોટો આઈડિયા હતો જેણે બહુ ચર્ચા જગાવી?
એ હતો નેસેસરી અપોસ્ટેરિયોરી, સત્યોનો, એટલે કે આવશ્યક છતાં અનુભવજન્ય સત્યો.
આવશ્યક પણ અનુભવથી જ ખબર પડે એવા? આ થોડું વિચિત્ર લાગે છે.
હા, કારણ કે પહેલા એવું મનાતું હતું કે જે આવશ્યક છે, જેમ કે ગણિતના નિયમો, એ ફક્ત તર્કથી જ જાણી શકાય એ પ્રિયોરી, અને જે અનુભવથી જણાય, જેમ કે આકાશ વાદળિયું છે, એ જરૂરી નથી કે હંમેશા સાચું જ હોય, એટલે કે આવશ્યક ન હોય.
તો ક્રિપ્કેનું ઉદાહરણ કયું હતું?
પેલું ક્લાસિક, પાણી H2O છે, વોટર ઇઝ H2O.
ઓકે.
ક્રિપ્કેએ કહ્યું આ સત્ય આવશ્યક છે, કારણ કે જે વસ્તુનું રાસાયણિક બંધારણ H2O નથી એ પાણી હોઈ જ ન શકે, ભલેને એ ગમે તેટલું પાણી જેવું લાગતું હોય.
બરાબર.
પાણી હોવું એટલે H2O હોવું, એ એની ઓળખ છે.
હા,
દરેક સંભવિત વિશ્વમાં એ સાચું છે. પણ આ વાત આપણને ખબર કઈ રીતે પડી? શું આપણ ખાલી વિચારીને જાણી શકીએ કે પાણી H2O છે?
ના, એ તો વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું પ્રયોગો કરીને.
બરાબર. એટલે આ સત્ય અનુભવજન્ય છે, એ પોસ્ટિરિયોરી. એને જાણવા માટે દુનિયાનું અવલોકન, વૈજ્ઞાનિક સંશોધન કરવું પડ્યું. તો પાણી H2O છે એ એવું સત્ય છે જે આવશ્યક છે, પણ અનુભવ દ્વારા જ જાણી શકાય છે, નેસેસરી અપોસ્ટિરિયોરી.
વાહ, આ તો જ્ઞાન વિશેની આઠી સમજ બદલી નાખે એવી વાત છે. એટલે વિજ્ઞાન આપણને દુનિયાના અનિવાર્ય સત્યો પણ બતાવી શકે છે.
હા, આ ત્રણેય વિચારો, કારણભૂત સિદ્ધાંત, દૃઢ નિર્દેશકો અને આવશ્યક છતાં અનુભવજન્ય સત્યો, આ બધાએ મળીને ભાષા, મેટાફિઝિક્સ અને જ્ઞાનમીમાંસા પર જબરદસ્ત પ્રભાવ પાડ્યો. અને મેટાફિઝિક્સ, જે લગભગ હાંસિયામાં ધકેલાઈ ગયું હતું, એ ફરીથી ચર્ચાના કેન્દ્રમાં આવ્યું.
નેમિંગ એન્ડ નેસેસિટી પછી એમણે બીજું કયું મોટું કામ કર્યું? પેલું વિટગનસ્ટીન પરનું પુસ્તક?
હા, 1982માં આવ્યું વિટગનસ્ટીન ઓન રૂલ્સ એન્ડ પ્રાઇવેટ લેંગ્વેજ. આ પણ એમના લેક્ચર્સ પર આધારિત હતું.
એમાં શું હતું? વિટગનસ્ટીનની ફિલોસોફીનું એમણે અર્થઘટન કર્યું.
હા, પણ એ બહુ જ મૌલિક અને સાથે સાથે વિવાદાસ્પદ અર્થઘટન હતું. એમાં ક્રિપકે વિટગનસ્ટીનના લખાણોમાંથી એક ઊંડો શંકાસ્પદ કોયડો, સ્કેપ્ટિકલ પેરાડોક્સ, ઊભો કર્યો. એ ક્રિપકેનસ્ટીન તરીકે ઓળખાયો.
ક્રિપકેનસ્ટીન એ શું કહે છે?
મૂળભૂત પ્રશ્ન એ છે કે જ્યારે હું કોઈ નિયમનું પાલન કરું છું, દાખલા તરીકે વત્તા પ્લસનો નિયમ, ત્યારે એવી કઈ હકીકત છે જે નક્કી કરે છે કે હું ખરેખર સરવાળો જ કરી રહ્યો છું અને ભવિષ્યમાં પણ એમ જ કરીશ? ભૂતકાળમાં મેં અમુક ઉદાહરણો ગણ્યા છે, પણ એવી કઈ બાબત છે જે મારા ભવિષ્યના ઉપયોગને પણ સરવાળો તરીકે નિશ્ચિત કરે છે? શું શબ્દોના અર્થનો કોઈ પાકો પાયો છે?
ઓહો, એટલે આપણા નિયમ પાલન અને અર્થ સમજવા પાછળ કોઈ નક્કર આધાર છે કે કેમ, એવો મૂળભૂત સવાલ. આણે પણ બહુ ચર્ચા જગાવી હશે, ખરું ને?
અરે બહુ જ. આ પુસ્તકે અર્થ, નિયમ પાલન અને ભાષાકીય સમુદાયોની ભૂમિકા વિશે એક નવું જ ડિબેટ શરૂ કર્યું. ઘણા વિટગનસ્ટીનના નિષ્ણાતો ક્રિપકે સાથે સહમત નથી થતા. એમનું કહેવું છે કે ક્રિપકે વિટગનસ્ટીનને ખોટી રીતે સમજ્યા છે.
પણ પ્રશ્નો તો ઊભા કર્યા જ.
ચોક્કસ,
પ્રશ્નો બહુ જ પાયાના હતા. તો એકંદરે જોઈએ તો ક્રિપકેનો વારસો શું છે? એમણે શું બદલ્યું?
એમનો વારસો ખરેખર ક્રાંતિકારી છે. એમણે વિશ્લેષણાત્મક તત્વજ્ઞાનની દિશા બદલી. એને ફક્ત ભાષાના તાર્કિક વિશ્લેષણમાંથી બહાર કાઢીને ફરીથી વાસ્તવિકતાના મૂળભૂત પ્રશ્નો, અનિવાર્યતા શું છે, ઓળખ શું છે, વસ્તુઓનું સ્વરૂપ શું છે, એ તરફ પાછી વાળી. એમણે બતાવ્યું કે તર્ક અને ભાષાનું વિશ્લેષણ મેટાફિઝિક્સ માટે પણ ઉપયોગી છે.
અને એમના આપેલા ખ્યાલો, દૃઢ નિર્દેશકો, આવશ્યક સત્યો, એ તો આજે પણ ફિલોસોફીના કોર્સમાં ભણાવવામાં આવે છે. એ પાયાના બની ગયા છે.
બિલકુલ. ઘણા કહે છે કે એમના પછી ફિલોસોફી પોસ્ટ ક્રિપકેન યુગમાં પ્રવેશી, અને એમનું કામ ખાલી એકેડેમિક નથી રહ્યું. આજે પણ ચેતના, પર્સનલ આઇડેન્ટિટી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, વિજ્ઞાનનું તત્વજ્ઞાન, આ બધી ચર્ચાઓમાં ક્રિપકેના વિચારો કેન્દ્રમાં રહે છે.
એમની પેલી કહેવતો જેવી વાતો પણ બહુ ફેમસ છે. દૃઢ નિર્દેશકોવાળી એમની વ્યાખ્યા કેવી હતી?
હા, એમના પુસ્તકમાંથી જ. ચાલો આપણે કોઈ વસ્તુને દૃઢ નિર્દેશક કહીએ જો તે દરેક સંભવિત વિશ્વમાં સમાન પદાર્થને નિર્દેશિત કરે.
અને અનિયમિત અથવા આકસ્મિક નિર્દેશક જો તેમ ન હોય. બરાબર.
અને પેલી પાણીવાળી વાત, જો આપણે શોધી કાઢ્યું છે કે પાણી H2O છે, તો પાણી અને H2Oની ઓળખ એક આવશ્યક ઓળખ છે.
એકદમ સચોટ.
અને સંદર્ભના કારણભૂત સિદ્ધાંત માટે પેલું વાક્ય,
વક્તા પદાર્થ વિશે કેવી રીતે વિચારે છે તે નહીં, પરંતુ પદાર્થથી શરૂ થતી સંચાર શૃંખલા જ સંદર્ભ નક્કી કરે છે.
ના, વર્ણનાત્મક વાદની સરસ ટીકા છે.
આટલું મોટું કામ હોય એટલે ટીકા તો થાય જ.
આપણે વિટગનસ્ટાઈનવાળી વાત તો કરી, બીજી કઈ મુખ્ય ટીકાઓ છે?
એક તો પેલો કારણભૂત સિદ્ધાંત. ટીકાકારો કહે છે કે આ કારણભૂત શૃંખલા બહુ અસ્પષ્ટ છે. કઈ કડી સાચી ગણાય, ભૂલ થાય તો શું, એની ચોક્કસ મિકેનિઝમ શું છે એ સ્પષ્ટ નથી.
હા, એ વાત બરાબર છે. બીજું, મન શરીર સમસ્યામાં એમણે ભૌતિકવાદ વિરુદ્ધ જે દલીલો કરી છે એના પર પણ ઘણી ચર્ચા અને વિરોધ છે. કેટલાકને લાગે છે કે તેઓ આપણી સહજ માન્યતાઓ પર, ખાસ કરીને સંભવિત વિશ્વો વિશેની, વધુ પડતો આધાર રાખે છે.
અને પેલો કુદરતી પ્રકારોનો તત્વવાદ, કે પાણી હંમેશા H2O જ હોય, સોનું હંમેશા અમુક પરમાણુ ક્રમાંકવાળું જ હોય, એની પણ ટીકા થઈ છે, ખાસ કરીને બાયોલોજીમાં.
હા, કારણ કે જીવવિજ્ઞાનમાં પ્રજાતિ જેવી કેટેગરી વધુ પ્રવાહી અને બદલાતી માનવામાં આવે છે, એટલે એસેન્શિયલિઝમ ત્યાં બરાબર બંધ બેસે છે કે કેમ એ સવાલ છે.
છતાં એમનો પ્રભાવ તો અમછમ જબરદસ્ત છે. એમના વિષયની પેલી અંગત વાતો પણ રસપ્રદ છે. લખવામાં આળસુ હતા એ.
હા, એ તો બહુ જાણીતી વાત છે. એમના બે મુખ્ય પુસ્તકો નેમિંગ એન્ડ નેસેસિટી અને વિટગનસ્ટીન, એ બંને એમના બોલેલા લેક્ચર્સના ટ્રાન્સક્રિપ્ટ છે. બીજા લોકોએ મહેનત કરીને એને પુસ્તક બનાવ્યા.
અને પેલું ટ્રંક ભરીને અપ્રકાશિત લખાણો પડ્યા છે એ વાત.
હા, એ પણ કહેવાય છે. કોણ જાણે એમાં શું શું ખજાનો હશે. અને એમની માતાનો પેલો કિસ્સો પણ મજાનો છે.
કયો?
કોઈએ કહ્યું કે સોલ તો જીનિયસ છે, તો એમના મમ્મી કહે, હા પણ તમે એના ભાઈને મળો, એ તો અસલી જીનિયસ છે.
અરે વાહ, મતલબ ઘરમાં જ બૌદ્ધિક માહોલ હતો.
અને એમની વાત કરવાની સ્ટાઇલ પણ. ગમે તેટલા અઘરા વિષય પર બોલતા હોય પણ ઉદાહરણો એકદમ સાદા આપે. યુનિકોર્ન, ગોડેલ, લેક્ચર આપવાનું સ્ટેન્ડ એકદમ સહજ રીતે સમજાવે.
નોટ્સ વગર લેક્ચર આપતા, એ પણ કમાલ છે.
અને છેલ્લે એમનો પ્રભાવ જુઓ ફિલોસોફીની બહાર પણ. કોમ્પ્યુટર સાયન્સમાં એમના ક્રિપ્કે સ્ટ્રક્ચર્સ વપરાય છે, એઆઈમાં, પ્રોગ્રામિંગમાં.
ખરેખર, એટલે એમના વિચારાની એપ્લિકેશન પણ છે.
ચોક્કસ.
તો આપણે એમ કહી શકીએ કે સોલ ક્રિપ્કે એવા વિચારક હતા જેમણે ભાષા, વાસ્તવિકતાને, આપણે દુનિયાને કઈ રીતે જાણીએ છીએ એના વિશેની આપણી સમજને મૂળમાંથી બદલી નાખી.
બિલકુલ. એમણે બતાવ્યું કે કડક તાર્કિક વિશ્લેષણ દ્વારા પણ વાસ્તવિકતાના ઊંડા સત્યો સુધી પહોંચી શકાય છે. અને મેટાફિઝિક્સ જેવા વિષયો જેને ઘણાએ નકામા ગણી લીધા હતા એમણે ફરી જીવંત કર્યા.
આજની વાત પૂરી કરતા પહેલા શ્રોતાઓ માટે એક વિચાર છોડી જઈએ. ક્રિપ્કેનું પહેલો આઈડિયા કે અમુક સત્યો આવશ્યક હોવા છતાં અનુભવથી જ જાણી શકાય છે, એ વિજ્ઞાન અને તત્વજ્ઞાનના સંબંધ વિશે આપણને શું વિચારવા પ્રેરે છે? જે દુનિયા હોવી જ જોઈએ અને જે દુનિયા આપણે શોધીએ છીએ, એ બે વચ્ચેનો સંબંધ આનાથી કઈ રીતે જુદો દેખાય છે?
સારો પ્રશ્ન છે વિચારવા માટે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એક તરફ ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.